તારીખ 25/5/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 566
પત્રાંક 213 269 સૌભાગ્યભાઈ પર લખેલો પત્ર છે. એક મહિનાથી બંનેનો મેળાપ થયેલો છે. સૌભાગ્યભાઈને અને કૃપાળુદેવને પરસ્પર અલ્પ સમયમાં પણ પરસ્પર ઘનિષ્ઠ સંબંધ થયો. આપસમાં અત્યંત પ્રેમ હતો અને બંને એકબીજાનો સત સમાગમ ઈચ્છતા હતા. સુભાષભાઈને કૃપાળુદેવ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ આવેલી, અત્યંત બહુમાન હતું. તેમ છતાં પણ એ વિષયમાં કેટલું બહુમાન વિશેષ વધે અથવા કેવું હોવું જોઈએ, સત્પુરુષનું મહત્વ દર્શાવતો આ પત્ર છે. પુરાણ પુરુષને નમો નમઃ. પુરાણ પુરુષ એવો પોતાનો શુદ્ધ આત્મા, પોતાનું પરમાત્મ તત્વ, શાંત સુધારસથી ભરેલું ચૈતન્ય પોતાનું, એમાં નમવું છે, એમાં ઢળવું છે એટલે નમસ્કાર કરે. અનાદિનો પુરાણ એટલે અનાદિનો આત્મા છે, અથવા સર્વ પુરાણોનો જે પુરુષ છે, નાયક છે, જે જિનાગમ છે, એ જિનાગમનો મુખ્ય વિષય છે એવું જે પોતાનું પરમાત્મ સ્વરૂપ, તેને નમસ્કાર કરીને પત્રનો પ્રારંભ કરે છે કે આ લોક ત્રિવિધતા છે, આ લોક ત્રિવિધતા છે, આકુળ વ્યાકુળ છે. જગતના બધા જીવો, લોકના તમામ જીવો આધે વ્યાધે અને ઉપાધિથી ત્રિવિધ, એટલે ત્રણ પ્રકાર, આધે વ્યાધે અને ઉપાધિ, એ ત્રણેય પ્રકારના દુઃખથી તપીને આકુળ વ્યાકુળ થયેલા છે. ગાંજવાના પાણીને લેવા દોડીને તૃષા છુપાવવા ઈચ્છે છે. ગાંજવામાં પાણી હોતું નથી, ગાંજવાનું જળ એ તો કહેવા માત્ર છે, ત્યાં પાણીનો છાંટો પણ હોતો નથી. ત્યાં પાણી લેવાને દોડે છે. તૃષાતુર છે એટલે તૃષા છુપાવવા ચાહે છે, પણ ત્યાંથી તૃષા છેપે એવું કોઈ પરિસ્થિતિ હોતી નથી. એવી જગતના જીવોની સુખ માટેની દોડ છે કે જ્યાં સુખનું નામ નિશાન નથી, જ્યાં સુખની ગંધય નથી, ત્યાંથી સુખ લેવા માટે ધાવા નાખે છે. એવો દીન છે, પામર છે. દીન છે એટલે પામર છે, સુખની ભીખ માગે છે. દીન થઈને સુખની ભીખ માગે છે કે કોઈ રીતે મને તું સુખ આપ. હા, જે પરમાણુમાં સુખની ગંધે નથી, સુખનો પડછાયો નથી, સુખ તો નથી પણ સુખનો પડછાયો પણ નથી, અને સુખથી ભરેલો એવો પોતે ચૈતન્ય અનંત સર્વોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ ભરેલું છે, અનંતું ભરેલું છે, કે જે સુખ ચિંતનથી પણ પાર છે, અચિંત્ય એવું સુખ છે, એવા સુખનો સાગર પોતે સુખ રહિત એવા પરમાણુ પાસે સુખની ભીખ માગે છે. એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી, પોતાના સુખ સ્વરૂપ શાંતિના સાગરનું વિસ્મરણ થઈ ગયું છે, ભૂલી ગયો છે કે અંદર જ છે બધું, એવા અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. ભયંકર પરિભ્રમણ થવાનું કારણ સ્વરૂપનું વિસ્મરણ છે. જે સ્વરૂપમાં ભાવ નથી, ભાવરહિત પોતાનું સ્વરૂપ છે, ભાવ નથી અને ભાવનું કોઈ કારણ પણ નથી, છતાં અવસ્થામાં આનંદ ભાવ થાય છે. અંદર એકે કારણ નથી ભાવનું, હવે નથી ને ભવનું કારણ પણ નથી. જિનેન્દ્ર ભગવાનને આપણે કેવી રીતે નમસ્કાર કરીએ છીએ? નમો જિન્નાણમ જિદભવાણમ. જેને ભવોને જીત્યા એવા જિનેશ્વરને નમસ્કાર કરીએ છીએ. એ ભવરહિત સ્વરૂપનું વિસ્મરણ કર્યું માટે ભાવ છે, અને તે પણ કેવા કે ભયંકર ભાવનું પરિભ્રમણ છે, જેમાં દુઃખના પાર નથી. દુઃખ દુઃખને એકાંતે દુઃખ છે એવા ભયંકર પરિભ્રમણ જીવને પ્રાપ્ત થયું છે, કેવળ પોતાના સ્વરૂપના વિસ્મરણને લઈને. એ પરિભ્રમણમાં સમયે સમયે જીવ અતુલ ખેદ એટલે અવર્ણનીય દુઃખને ભોગવે છે. તેને ખબર નથી કેટલું અનંત દુઃખ છે, કહેવાઈ ગયો છે એટલે દુઃખ સહન કરવાની શક્તિ પણ અમાપ છે, કેમ કે પોતે જ અમાપ શક્તિવાળો છે. પણ અતુલ દુઃખ છે, તુલના ન કરી શકાય કોઈની સાથે, એવો અતુલ ખેદ એટલે દુઃખ છે, ક્લેશ છે. ખેદ એટલે ક્લેશ. જ્વરાદિક અનેક પ્રકારના રોગથી પણ પોતે ગ્રસિત છે, એટલે રોગની પીડાથી પણ ગ્રસિત છે. મરણાદિક ભય, મરણથી માંડીને બધા પ્રકારના ભયથી પણ ગ્રસિત છે, અને વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. જે જોઈએ છે એને મળતું નથી, ઈચ્છે છે તે મળતું નથી, એનો વિયોગ છે, ઈચ્છિત પદાર્થનો વિયોગ છે, તેથી તેના દુઃખને અનુભવે છે. આ બધા પ્રકારના દુઃખના વર્ણન કર્યા, ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખને અનુભવે છે, બધાને ચાલુ છે. નાનીને સ્પષ્ટ એ નજર આવે છે, સમજે ન સમજે કોઈ બીજી વાત છે. બાળકને ખબર ન પડે અને કહી ન શકે કે મને દર્દ થાય છે એટલે કંઈ દુઃખ મટી જાય, એમ ખબર ન રહે એટલે કંઈ દુઃખ નથી મટતું, એટલું મૂંઢાઈ ગયું છે. જ્ઞાન મૂંઢાઈ ગયું છે. બેભાન થઈ જાય તો વીથી ખબર ન પડે, બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય અને બેશુદ્ધ થઈ જાય, અતિ દુઃખને લઈને બેશુદ્ધ થઈ જાય તો આટલું ખબર પડે છે, એ ખબર ન પડે માટે દુઃખ નથી એવું થોડું છે? તે આત્મા નિયમથી અત્યંત દુઃખને અનુભવે છે એ વાત નક્કી છે. એ કલ્પના છે જીવની, એ દુઃખમાં સુખની કલ્પના છે. લાગે છે પણ ખરેખર ત્યાંથી મળતો નથી, એટલે એનો ભ્રમ ભાંગી જાય છે. ત્યાંથી ભ્રમ ભાંગી જાય છે. આ દુઃખ, દુઃખની ડિગ્રી થોડી ઘટે ત્યાં માની લે છે કે સુખ છે, વાતમાં કાંઈ માલ નથી, એ પણ દુઃખ જ છે. એવી અશરણતાવાળા આ જગતને ક્યાંય શરણ નથી. સુખ માટે શરણ શોધે તો ક્યાંય એને શરણ નથી. એવી અશરણતાવાળા આ જગતને, એટલે જગતના કોઈ પણ જીવને, એક સત્પુરુષ જ શરણ છે, બીજું કોઈ શરણ નથી. જો કોઈ જ્ઞાની પુરુષ મળી જાય અને જીવને એની ઓળખાણ થાય અને એનું શરણ ગ્રહી લે, તો એને સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થઈ જાય. સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થઈ જાય. એવા જગતને એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. અમારો ઘણા અનુભવના અંતે એમ કેવું છે શું, એમને મધરથી વાત નથી. ઘણા અનુભવના અંતે અમારો એ નિશ્ચય છે શું, કે આવા અશરણતાવાળા દુઃખી 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 જગતના જીવને એક સત્પુરુષ શરણ છે. એની વાણી વિના એની કોઈ સુખની તૃષા પણ છીપી શકે એમ નથી, અને એનો જે દુઃખનો તાપ છે એ પણ કંઈ મટાડી શકે એમ નથી, એમ અમારો નિશ્ચય છે. આ અમે નિર્ણય કરેલો છે, અમે નિશ્ચય ઉપર આવ્યા છીએ આ વાતમાં. માટે ફરી ફરી તે સત્પુરુષના શરણનું અમે ધ્યાન, સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. આમ તો અન્ય મતવાળા એમ ગાય છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, મૂર્તિનું ધ્યાન કરે છે ને, તો ગુરુની મૂર્તિનું અમે ધ્યાન કરીએ છીએ. અહીંયા તો કહે છે કે અમે ગુરુના ચરણનું ધ્યાન કરીએ છીએ. ઠીક, ક્યાં લઈ ગયા વાતને. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. જે ચરણમાં અમને શરણ મળે છે એનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાન ક્યારે કરે, એને ધ્યેય બનાવે ત્યારે. ધ્યેયનું ધ્યાન હોય ને, બસ એ અમને સત્પુરુષનું ચરણ મળી જાય, બસ પછી અમારે કાંઈ બીજું જોઈતું નથી. સંસાર કેવળ અશાતામય છે. આ સંસાર કેવળ અશાતામય છે. એમાં કોઈ શાતાની અપેક્ષા રાખે તો એ અશક્યને શક્ય બનાવવા માગે છે. સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રકારના, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે કદાચ સંસારમાં. કદાચ કોઈ પ્રાણીને અલ્પ પણ સાતા દેખાય હોય એવું લાગે તો તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે એમ માનવું. એ કોઈ જીવ ઉપર સત્પુરુષની કૃપા થઈ હોય તો એને સાતા હોય. બાકી સંસારમાં કોઈને સાતા હોય એ માનવા જેવી વાત નથી. તો કે પણ કોઈ કોઈ જીવો એવા દેખાય છે કે કંઈક સાતામાં રહેતા હોય એવું લાગે છે, તો કે એ સત્પુરુષનો અનુગ્રહ થયો હશે એના ઉપર, સત્પુરુષની કૃપા થઈ હશે એના ઉપર, તો એને સાતા હશે. એનો અર્થ શું થાય કે એ જીવે સત્પુરુષનું ચરણ શરણ ગ્રહણ કર્યું હશે માટે સાતામાં આવ્યો હશે, નહીંતર સાતા બાતા મળે નહીં કે છે સંસારમાં, છે જ નહીં ઠેકાણું એમ કહે છે. કાંઈક એને શાંતિ જેવું લાગે, એનો ઉતાપ કાંઈક મટેલો દેખાય, કોઈ પ્રસન્ન ચિત્ત વાળો હોય, બીજાને એમ લાગે કે આ જીવ દુઃખી નથી લાગતો, જેવો સર્વ પ્રકારની સાધન સામગ્રીથી સંપન્ન હોય એને પણ એમ લાગે કે મને કાંઈ ચિત્તની શાંતિ નથી, એવી ચિત્તની શાંતિ આ જીવને કેમ વર્તે છે? સત્પુરુષનો અનુગ્રહ છે, સત્પુરુષની કૃપા એના ઉપર થઈ છે. એ કૃપા ક્યારે થાય? કે સત્પુરુષના શરણમાં ગયો હોય ત્યારે. સત્પુરુષના શરણમાં ગયો તે એક પાત્રતાનું સર્વોત્કૃષ્ટ લક્ષણ છે. કેવું લક્ષણ છે? 105 પત્રોની અંદર એમણે પાત્રતાના લક્ષણ આપ્યા છે. 105 પત્ર છે ને એમાં આપ્યા છે. પાનું 210. મહાવીરના બોધને પાત્ર કોણ? પાત્ર એટલે પાત્રતા વાળો. ભગવાન મહાવીર સ્વામી આપણા જે અંતિમ તીર્થાધિનાયક થયા, તીર્થંકર દેવ, એમના ઉપદેશને પાત્રતા એટલે પાત્રતાવાળો ઝીલનાર કેવો હોય? કે પહેલી વાત લીધી, સત્પુરુષના ચરણનો ઈચ્છુક હોય તો ઝીલી શકે, સત્પુરુષના ચરણનો ઈચ્છુક હોય તો ઝીલી શકે. છેલ્લે લખ્યું છે કે એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે. અલ્પ વિરામ કરીને લખ્યું છે કે સમ્યક દશાને પાત્ર છે. 10 વાત લખી છે એમાં પહેલા જે હું એકે નથી, 10માંથી પહેલી વાત છે એ સૌથી મોટી વાત છે. પાત્રતાના ઉત્કૃષ્ટ લક્ષણમાં નાખ્યું છે એટલે એમ કહ્યું કે કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે તો તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. અને એ જીવને ક્યારે સમજાય છે? કે ખૂબ દુઃખી હોય અને એમાં એણે સત્પુરુષને પકડી લીધા હોય અને પછી એની દશામાં જે શાંતિનો અનુભવ એને થતો હોય, ભલે એ માનસિક શાંતિ છે પણ એનો પ્રકાર બીજો છે, એ માનસિક શાંતિનો પ્રકાર બીજો છે, એને અનુભવ થાય કે નહીં કંઈક વાત જુદી છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ થતી નથી. સામાન્ય રીતે જગતમાં સાતા ક્યારે હોય? કોઈ જીવને પુણ્ય ઉદય હોય ત્યારે. પણ આ પાપાનું બંધી પુણ્યના ફળમાં તો કોઈને એ શાંતિ પણ નથી. આ શાંતિની બીજી જાતના પુણ્યની વાત કરે છે. હું આ બોલો બધો આમ દામ ઠામ હોય એની વાત નથી, પણ સામાન્યપણે લોકો એમ માને કે ભાઈ પાપના ઉદયમાં જીવો દુઃખી છે અને પુણ્યના ઉદયમાં સુખી છે, કે ભાઈ તંદુરસ્તી છે, શરીરની તંદુરસ્તી છે અને બધા પ્રકારની સાધન સામગ્રી પણ છે અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. પુણ્યનું સ્વરૂપ બીજું છે એમ કે છે. લોકો જેને પુણ્યને પુણ્યનો ઉદય સમજે છે એ વાત અમે કહેવા માંગતા નથી. એ પુણ્ય પણ એટલે પુણ્યનું સ્વરૂપ પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. એ સત્પુણ્ય જે છે એ પણ સત્પુરુષ સમજાવે ત્યારે એ સમજે એમ છે, નહીતર પાપાનું બંધે પુણ્યની પાછળ ધર્મના ક્ષેત્રમાં આવીને સકામ બુદ્ધિએ પુણ્ય બાંધે છે, પાપાનું બંધે પુણ્યને બાંધે છે. એ ધર્મના ઉપદેશકો પણ એમ સમજાવે કે ભાઈ અહીંયા તમે આપશો એનાથી અનેક ગુણું પામશો, અહીંયા આપશો એનાથી અનેક ગુણું પામશો માટે અહીંયા પુણ્ય બાંધો પુણ્ય બાંધો. એ પુણ્યની વાત નથી અહીંયા. અહીંયા તો એ પુણ્યની વાત છે કે જેને લઈને વિતરાગ માર્ગ મળે એવા અંદરમાં ભાવ જાગે, માર્ગની પ્રાપ્તિ થાય, તીર્થંકર દેવના માર્ગની પ્રાપ્તિ થાય એવા પુણ્ય ભાવ જાગે, એ પુણ્ય સાચું. અને એ કોઈ સત્પુરુષના ઉપદેશ વિના સમજી શકાય એવું નથી, કેમકે રૂઢિગત રીતે પુણ્ય કોઈ બીજી રીતે સંસારમાં સમજવામાં અને સમજાવવામાં આવે છે. એ વાત કરશું. એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય, એવું જે પુણ્ય ઘણા કાળથી ઉપદેશેલું છે તે રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે, એનો રૂઢિ અર્થ થઈ ગયો છે. અત્યારે જે લોકો સમજે છે એ તો બધો રૂઢિ અર્થ થઈ ગયો છે. કસાયની મંદતા ખાલી કરે અને પુણ્ય બાંધે એ રૂઢિગત થઈ ગયું છે. એ વાત અમારે બિલકુલ કરવી, કસાયની મંદતાવાળી વાત કરતા નથી અમે. અહીં તો પાત્ર થાય અને મોક્ષ માર્ગે ચઢે અને એ ચઢાવનાર એને કોઈ સત્પુરુષ મળે ત્યારે એને ભાગ્યશાળી માની શકાય. પુણશાળી એટલે શું? લોકો એને ભાગશાળી કહે છે. પુણશાળીને શું કહે છે? ભાગશાળી. એ ભાગ્ય એટલે કયું ભાગ્ય? કે પરંપરા એ નિર્વાણ પદ સુધી પહોંચી જાય એવી સ્થિતિમાં મુકાય ત્યારે એને એમ કે લાગે છે કોઈ ભાગશાળી. જીવ ક્યાં હતો ને ક્યાં આવી ગયો એને પોતાને એમ લાગે, ઓહો હું તો ક્યાંનો ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો, નક્કી હું ભાગશાળી છું એમ એને લાગે. ભાગશાળીને સાંભળવા મળે અથવા એ વાતની રૂચિ થાય એ ભાગશાળી. બાકી તો વાત તો અનંતવાર કાને પડી છે, કાને પડી છે ને, કાને અથડાણી છે ખાલી, પણ રૂચિ થઈ નથી. રૂચે એને અંદરથી ત્યારે એને એમ લાગે હું ન્યાલ થઈ ગયો હવે. એ ભાગશાળી સાચો. અને ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈને પ્રવર્તે છે તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, જાણે એમ કે શાસ્ત્રથી એ પુણ્યનો ઉપદેશ મળતો હોય અને શાસ્ત્ર માત્રથી પ્રાપ્ત થતું હોય એમ લાગે છે. પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે, શાસ્ત્ર નથી એમ કે છે. ઠીક, પુણ્યનું મૂળ શાસ્ત્ર નથી, સત્પુરુષ છે. કેમ કે શાસ્ત્રથી એ નહીં સમજે એમ કે છે, સત્પુરુષથી સમજશે એ વાત એ શાસ્ત્રથી સમજી શકશે. હા, શાસ્ત્ર છે એ સત્પુરુષના વચન છે, પણ વાત કંઈક અધૂરી રહે છે. શાસ્ત્રમાં વાત કંઈક અધૂરી રહે છે, એટલે એ બાકીનો અધૂરો ભાગ પૂરો થવા માટે પ્રત્યક્ષ સત્પુરુષના યોગ વિના બીજો કોઈ ઉપાય નથી. એવું જીવને જ્યારે સમજાય ત્યારે, જીવને એવું જ્યારે સમજાય ત્યારે પછી એને એની કિંમત આવે, ત્યારે સત્પુરુષના પ્રત્યક્ષ યોગની કિંમત આવે. અને પછી કોઈ પણ કિંમતે એને યોગ મને પ્રાપ્ત થાવ એ પ્રકારના પરિણામ રહ્યા કરે, કે કોઈ પણ કિંમતે મને એવો યોગ રહો. એ યોગ મળતો હોય ત્યારે બીજા હિસાબ કિતાબ બધા બંધ થઈ જાય, બધું ગૌણ થઈ જાય, શરીરથી માંડીને બધા સંયોગો ગૌણ થઈ જાય. હિસાબ કિતાબ એટલે શું? હવે શું થાય, યોગ મળે એમ છે પણ હવે આપણે જરાક આમ છે, આપણે જરાક આમ છે, હમણાં આમ અનુકૂળતા નથી, હમણાં આમ અનુકૂળતા નથી, હમણાં શરીર અનુકૂળ નથી, હમણાં બીજા સંયોગ અનુકૂળ નથી, હમણાં ઘણી ગામ છે, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, એ બધો હિસાબ બંધ થઈ જાય. પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે, માટે અમે એમ જ જાણીએ છીએ. પોતે કેટલા આત્મવિશ્વાસથી વાત કરે છે, માટે અમે એમ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને કોઈ પ્રાણીને એક અંશ સાતાનો ઉપજે તો ઠેઠ પૂર્ણ કામતા એટલે પૂર્ણ શુદ્ધિ થાય, મોક્ષ પામે, ત્યાં સુધીની સર્વ સમાધિ એટલે ત્યાં સુધીની બુદ્ધિ શાંતિ, એક અંશ સાતામાં માનસિક શાંતિ થાય, ત્યાંથી માંડીને પરમ શાંતિ થાય, ત્યાં સુધીની બધી દશા, એનું સત્પુરુષ જ કારણ છે. આમ છે, એનું કારણ સત્પુરુષ જ છે, બીજા કોઈને લેતા નથી. વચ્ચે જુઓ, શું છે એવું કાંઈ, કાંઈક વિશેષ છે. તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં નિમિત્તત્વ એટલું સમર્થ છે કે મોક્ષ સુધી લઈ જાય, ક્યાં? એક અંશ સાતાથી માંડીને દુઃખી 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 દુઃખીનો ડાળિયો થઈ ગયો તો એમાંથી એને શાંતિની શરૂઆત કરાવીને ઠેઠ મોક્ષ સુધી લઈ ગયો, એટલું એ નિમિત્તત્વ હોવા છતાં. ઉપાદાનની તો વાત જુદી છે, હાવ એમ કે છે, નિમિત્તપણામાં આટલું સામર્થ્ય છે. ઉપાદાનની વાત તો કોઈ કહી શકાય એવી છે જ નહીં એમ કે છે. આંખમાં બેસાડે છે એટલું બધું સામર્થ હોવા છતાં જેને કાંઈ પણ સ્પૃહા નથી, પણ શું કરવા સ્પૃહા રાખે? જેને પોતાનું સ્વરૂપ જ પરિપૂર્ણ પ્રત્યક્ષ હોય, પરિપૂર્ણ સ્વરૂપ પ્રત્યક્ષ હોય, એ અપેક્ષા શું કરવા રાખે? કેવળ જેને કાંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, સામર્થ હોવા છતાં એ સામર્થ્યથી એ છકી જતા નથી, એ આગળ જશે શું કરવા? ઉન્મત્તતા નથી કે પોતે ત્રણ લોકનો નાથ છે એવું અંદરમાં પોતાનું સર્વોત્કૃષ્ટ પદ જોયું તો પણ બહારમાં એનો જરાય આડંબર થવા દેતા નથી, દેખાવા દેતા નથી, ખબર પડવા દેતા નથી. કર્યો ને મેં આને લાભ કરી દીધો ને મેં આનું દુઃખ બતાડ્યું ને કાંઈ પોતાપણું અહંભાવ છૂટી ગયો છે. કોઈ પણ કાર્ય બહારમાં થાય છે, મિથ્યાત અવસ્થામાં જીવને અહંકાર રસ ચડી જાય છે. કાર્ય તો કાર્યના કારણે થતું હોય, થાય છે, કે છે કે જરાય પોતાપણું નથી, શહેર જે થવા યોગ્ય હતું તે થયું, હું તો મારા રસ્તે હાલ્યો જતો હતો, હું બીજું મેં કાંઈ કર્યું નથી, હું તો મારા રસ્તે હાલ્યો જાઉં છું. તો પણ તમારા નિમિત્તે આટલું આટલું થયું ને એ બધું થવા યોગ્ય હતું તે થઈ ગયું, મારે કાંઈ લેવા કે દેવા? કાંઈ ક્યાંય પોતાપણું નથી. કાંઈ લેવા દેવા દેવા, મારે શું? મારે મારા સ્વરૂપ સિવાય મારે બીજું કાંઈ લગવાડ જ નથી ને એમ કે છે. એટલે કાંઈ ક્યાંય પોતાપણું નથી. જરાય લગબાડનો તો ને હું તો પહેલેથી કહી દીધેલું, સ્વાધ્યાય મંદિરનો પાયો નાખ્યો ત્યારે કીધું ભાઈ અમારું પરિણામ છૂટ્યા અમે ડુંગરાની ધારમાં આવ્યા જશું, તમે અહીંયા બધું સ્થાપત્ય સ્થાપો, મોટા મોટા મકાનો કરો, માટે અમારે કોઈ બંધન અહીંયા રહેવા માટે છે એમ તમારે સમજવું? એટલે એમ કે કોઈને શું થાય, ભાઈ અમે તો આટલી અર્પણતા કરી દીધી, અમે તો આટલી અર્પણતા કરી, માટે કાંઈક અમારી સાથે બંધન હોવું જોઈએ. તો કાંઈ અમને તો સ્પૃહા પહેલેથી છે નહીં, પરિણામ અહીંથી વિતરાગતા વધી ગઈ, મુનિ દશા આવશે જંગલમાં વ્યા જા શું કે અમે તો જંગલમાં વ્યા જા શું, રહીએ તો અમારા કારણે ને ન રહીએ તો પણ અમારા કારણે, કોઈ બંધન સ્વીકારતા. એમ લાગે બાહ્ય દ્રષ્ટિ એવું લાગે, પોતાના રસ્તે હાલ્યા જાય છે. દુકાનદાર બોર્ડ મારે કે ગ્રાહકોની સગવડતા માટે અમે 24 કલાક દુકાન ખુલ્લી રાખશું, મારો ડે એન્ડ નાઇટ મેડિકલ સ્ટોર હોય છે ને, હે સાચી વાત છે, ગ્રાહકોની સગવડ માટે છે કે પોતાની કમાણી માટે છે? સત્પુરુષનું એવું છે, એ પોતાનું કામ કરે છે, કોઈનું કામ કરવાની એમાં વાત છે જ નહીં. થઈ જાવ તો થઈ જાવ, દોડાદોડી કાંઈ નથી, જ્યાં છે ત્યાં છે. વિકલ્પ પૂછો અને થવું હોય તે કામ, વિકલ્પ પૂછો, પ્રભાવના યોગ્ય થવા યોગ્ય હોય તે થાવ, ન થવા યોગ્ય હોય તે ન થાવ. અમે અમારા રસ્તે હાલ્યા જઈએ છીએ, એક વાત છે. ખરેખર ગુરુદેવ પ્રવચન દેતા પણ એ પોતાનો આત્મરસ ઘૂંટતા હતા, પોતાનો આત્મરસ ઘૂંટતા હતા. અને આટલું બધું વધતું ગયું પણ કાંઈ કોઈની હારે કાંઈ લગવાડ નહીં ને, કોઈ દી પૂછ્યું નથી કે ટ્રસ્ટમાં શું પરિસ્થિતિ છે, એવું નથી પૂછ્યું. આપણે સામેથી કહીએ એ બીજી વાત છે, એમણે રસ નથી લીધો, એ સાંભળી લઈએ, બીજું કાંઈ નહીં, કાંઈ નહીં. અને કોઈને એમ ન કે તું વ્યાખ્યાન સાંભળવા રોકાજે, આજ ન જતો, સવારે ન જતો, સાંજે જજો એમ પણ ન કે. સવારે જતો હોય ને એમ ન કે આજનો દી રોકાઈને સાંજે જાજો, કાલ જાજો એમ ન. અને કેમ તમે આવતા નથી એવું પણ ન કે. બાકી તો મઠાધીશ થાય ને એ તો બધાને કાગળો લખે કે લખાવે, એમ તમે ઘણા વખતથી આવ્યા નથી ને આવતા નથી, કાંઈ એક જણને ન કે ને. એક કલાક હવે વ્યાખ્યાન ને બાકી છે ને તમે જાઓ છો માટે એક કલાક વધારે રોકાઈ જાવ એવું પણ નથી, બોલાવાનો તો સવાલ નથી. મારે શું છે, હું મારું કામ કરું છું, એના નસીબ હોય લઈ લેશે એમાંથી, વાણીના કારણે ખરે છે. હું વાણીનો કરતા નથી પછી ક્યાં બીજી વાત રહી, પાણી માણીના કારણે ચાલે છે. ઉદય મારો નથી, ઉદય છે પણ મારો નથી, એ કર્મ પ્રસંગ છે, આત્મ પ્રસંગ નથી. જાઓ બીજા સંપ્રદાયનો. હા, કાંઈ નહીં ને, અહીંયા સમાજમાં જેવું કાંઈ નહીં ને, પોતે બહુ જ સ્વતંત્ર રહેલા, એકદમ સ્વતંત્ર. કોઈ સમાજના બંધન ખંડનની વાત ન મળે. નથી એમ જ છે. ઠીક છે, કોઈની ભક્તિ જોઈને કરુણા વિશેષ આવે, પણ એ બધા નિમિત્ત નિમિત્તિક સંબંધે એ પરિણામોથી પણ ભિન્ન વર્તે છે, એ પરિણામોથી પણ અંદરમાં ભિન્ન વર્તે. હા, આવ્યો તો આવ્યો, ન આવ્યો તો વિકલ્પના કાળે વિકલ્પ આવ્યો, ન આવ્યો તો ન આવ્યો. આવો વિકલ્પ આવવો જોઈએ એ વાત છે. પત્ર માં તો કે છે કાંઈ સ્પૃહા નથી, કાંઈ ઉન્મત્તા નથી, ને ક્યાંય પોતાપણું નથી. હે, એ જગતના જીવોને સત્પુરુષનું શરણ છે, પણ સત્પુરુષને એમાં પોતાપણું નથી કે આને મારું શરણ છે એમ, સત્પુરુષને નથી. જગતના જીવને એમ છે કે મને આ શરણ મળ્યું, પણ સત્પુરુષને એમ નથી કે મારું શરણ આને છે, એમ નથી. આ મારો શિષ્ય છે અને આ મારો નથી, આ ભજે છે માટે મારો છે અને નથી ભજતો માટે મારો નથી, એમ નથી. ઠીક, એમ કદી જોતા નથી. આ ઘણી ભક્તિ કરે છે માટે મારો ભક્ત છે, આ ભક્તિ નથી કરતો માટે મારો નથી, એમ નથી. આમ છે ને, એકબીજા પ્રત્યે પ્રેમ હતો એટલી વાત છે બસ. પણ પાછા એ પોતાનામાં મસ્ત થઈ જતા હતા. લખે ઘણી વાર કે તમારો કાગળ આવ્યો પણ અહીંયા જવાબ લખવાનો વિકલ્પ ઉઠતો નથી, આવે છે કે નથી આવતો? હે, તમારા ઘણા કાગળ મળ્યા પછી ઘણા કાગળનો એક જવાબ કેમ લખે છે? વિકલ્પ હાલે તો ને, પણ અંદરનું કામ એવું ચાલે, એટલું ચાલે કે લખવા વાંચવાનો વખતે ન રહીએ અને વિકલ્પે ન રહીએ. તો કોઈ એમ કહ્યું કે આપણા તમારા સોગાની નહીં, આપણો 14 વર્ષનો સંબંધ છે ને, તમે શું થયું બીજે ઉતરી ગયા, દુઃખ લાગી ગયું. પણ 14 વર્ષનો સંબંધ તમે ઘડીકમાં કાપી નાખ્યો, અમારે 14 વર્ષનો અમારે શું સંબંધ? વિકલ્પ પૂછો તો એટલો, એ વખતે સંબંધ લાગ્યો તમને, બાકી અમારે કાંઈ આગળ પાછળ સંબંધ જેવું કાંઈ છે. એક પત્ર મળ્યું કે જે પત્રમાં કેટલાક જીવને યોગ્યતા છે પણ માર્ગ બતાવનાર નથી વગેરે વિગત આપી છે. એ વિશે આગળ આપણે ઘણું કરીને ગુડ ગુડપણે પણ ખુલાસો કરેલો છે, તથાપિ આપ વિશેષ વિશેષ પરમાર્થની ઉત્સુકતામાં છો, જેથી તે ખુલાસો વિસ્મરણ થઈ જાય એમાં આશ્ચર્ય નથી. વળી આપને સ્મરણ રહેવા લખું છું કે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા નથી ત્યાં સુધી અમારાથી કાંઈ પણ થઈ શકનાર નથી. તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી. અધિક શું કહેવું, આપ તો કરુણામય છો. ઠીક, બીજા જીવોના કલ્યાણ માટે વિકલ્પ આવે છે ને, તથાપિ અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી? બીજાની કરુણાની આટલી તમે દરકાર કરો છો, થોડીક અમારી તો કરુણા કરો, અમારા ઉપર તો મહેરબાની રાખો થોડીક, અમને ક્યાં ઢસડો છો? આનું કરો, નાનું કરો, નાને સમજાવો નહીં. અમારી કરુણા વિશે કેમ લક્ષ આપતા નથી અને ઈશ્વરને કેમ સમજાવતા નથી? ગર્વ નથી અને ગારવ નથી, કોઈ જાતનો ગર્વ ને ગારવ નથી, અભિમાન નથી, સમર્થપણાનું કોઈ અભિમાન નથી, એવી આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ. નામ લઈને સ્મરીએ છીએ એમ નથી કે એમાં વ્યક્તિ પૂજા થાય છે, એ વ્યક્તિનું નામ લઈને પણ સ્મરણ કરીએ છીએ, એને જોઈને આશ્ચર્યની પ્રતિમા દેખાય છે. કેવા આશ્ચર્યની મૂર્તિ, આટલું બધું ગજબ છે. ગજબ ની કલમ ચલાવી છે, તો વિશેષ લેશો એના ઉપર કાંઈ નથી.